એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા જર્મન ફિલોસોફરના ખૂબ જાણીતા પુસ્તક પર વાત કરવાના છીએ જેમના વિચારો કદાચ શરૂઆતમાં થોડા નિરાશાવાદી લાગે પણ એ જીવનના બહુ ઊંટા સત્યોને સ્પર્શે છે.
હા, આપણે વાત કરી રહ્યા છીએ આર્થર શોપેનહોવર અને તેમના મુખ્ય ગ્રંથ ધ વર્લ્ડ એઝ વિલ એન્ડ રિપ્રેઝન્ટેશન વિશે.
બરાબર, જેનું ગુજરાતી કદાચ વિશ્વ ઈચ્છા અને પ્રસ્તુતિ તરીકે એમ કરી શકાય.
નમસ્કાર. અને આ પુસ્તક છે ને એ ખરેખર બહુ વિચારવા જેવું છે. મતલબ, આપણે કેમ સતત કોઈને કોઈ વસ્તુ પાછળ દોડતા હોઈએ છે, જીવનમાં આ દુઃખનો અનુભવ આટલો બધો કેમ છે, અને શું આમાંથી કોઈ રસ્તો છે બહાર નીકળવાનો? શોપનહોવર આ જ મૂળભૂત સવાલોના જડ સુધી જવાનો પ્રયત્ન કરે છે. અને એમના વિચારો ભલે લગભગ 200 વર્ષ જૂના હોય પણ આજે પણ એટલા જ પ્રસ્તુત લાગે છે. આપણી ઈચ્છાઓ, આપણી હતાશાઓ અને કદાચ શાંતિની જે શોધ છે આપણી, એને સમજવામાં મદદ કરી શકે છે.
સાચી વાત. તો ચલો ડૂબકી મારીએ શોપનહોવરની દુનિયામાં, સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આ વાસ્તવિકતા શું છે એમના મતે. આપણી અંદર ખરેખર કઈ શક્તિ કામ કરી રહી છે અને કલા કે પછી કરુણા, આ બધી બાબતો આપણને રાહત કેવી રીતે આપે? શું ખરેખર જીવન એક સંઘર્ષ જ છે? અને જો હા, તો શાંતિ ક્યાં છે? રસપ્રદ રહેશે આ ચર્ચા. તો શરૂઆત કરીએ લેખકથી, આર્થર શોપનહોવર. જન્મ 1788, મૃત્યુ 1860. જર્મન ફિલોસોફર. એમના સમયમાં બીજા ફિલોસોફરો, ખાસ કરીને હેગલ, બહુ પ્રખ્યાત હતા, પણ શોપનહોવર એમનાથી એકદમ અલગ હતા.
હા, અને એમના ભારે ટીકાકાર પણ હતા. એમની લખવાની સ્ટાઇલ પણ એકદમ સ્પષ્ટ, ધારદાર, કોઈ લાગલપેટ નહીં.
અને એમની ખાસિયત શું હતી? મતલબ બીજાઓથી કઈ રીતે જુદા પડતા હતા?
જો, શોપનહોવરની જે વિશિષ્ટતા છે ને, એ ત્રણ અલગ અલગ ફિલોસોફિકલ પરંપરાઓના અનોખા મિશ્રણમાં છે. પહેલું તો ઇમેન્યુઅલ કાંટ. કાંટે કહ્યું હતું ને કે આપણે દુનિયાને જેવી છે તેવી નથી જાણતા, ખાલી આપણા મનમાં જે દેખાય ફિનોમેના એ જાણીએ છીએ. મૂળ વસ્તુ નોમેના, અજાણી છે.
હા, એ તો બરાબર.
શોપનહોવરે આ વાત માની, પણ એ એક ડગલું આગળ વધ્યા. એમણે કહ્યું કે પેલી મૂળ અજાણી વાસ્તવિકતા નોમિના એ બીજું કંઈ નથી પણ એક આંધળી અતાર્કિક ઈચ્છા છે, જેને વિલ કહે છે.
ઓહ, એટલે આપણા બધાની પાછળ એક આંધી ઈચ્છા કામ કરે છે. આ તો બહુ મોટો વિચાર છે.
બિલકુલ. બીજું પ્લેટો. પ્લેટોના જે આઈડિયાઝ કે ફોર્મ્સ હતા ને, એટલે કે વસ્તુઓના મૂળભૂત નમૂનાઓ, એને પણ શોપનહોવરે પોતાની રીતે સમજાવ્યા કે આ આઈડિયાઝ પેલી એક જ વિલના જુદા જુદા સ્વરૂપો છે.
અચ્છા.
અને ત્રીજું, જે ખરેખર બહુ મહત્વનું છે, એ પૂર્વીય ફિલોસોફીથી બહુ પ્રભાવિત હતા, ખાસ કરીને હિન્દુ ધર્મના ઉપનિષદો અને બૌદ્ધ ધર્મ. તેમણે આપણી આ દેખીતી દુનિયા, જે રિપ્રેઝન્ટેશન છે, એને હિન્દુ માયા એટલે કે ભ્રમણા સાથે સરખાવી અને પેલી વિલમાંથી મુક્તિના માર્ગને બૌદ્ધ નિર્વાણ સાથે જોડ્યો.
વાહ, એટલે પશ્ચિમના કાંટ અને પ્લેટો અને પૂર્વના ઉપનિષદ અને બુદ્ધ, આ તો ગજબનું મિશ્રણ કહેવાય. અને આ જ કારણે તેઓ તત્વમીમાંસા, સૌંદર્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, જીવનનો અર્થ, આ બધાને એક જ તાંતણે પેલી વિલના વિચાર સાથે જોડી શક્યા.
હવે પુસ્તકના મૂળ હાર્દ પર આવીએ. ધ વર્લ્ડ એઝ વિલ એન્ડ રિપ્રેઝન્ટેશન. આ પુસ્તક શું કહેવા માગે છે? જુઓ, શોપનહોવર મૂળભૂત રીતે કહે છે કે આપણે જે દુનિયાનો અનુભવ કરીએ છીએ ને, એ વાસ્તવિકતાનું ફક્ત એક પાસું છે, એક પડદો છે, જેને એ રિપ્રેઝન્ટેશન એટલે કે પ્રતિનિધિત્વ કહે છે.
પ્રતિનિધિત્વ?
હા.
આ દુનિયા આપણે મનની રચના છે.
હા.
આપણું મન અને સમય, સ્થળ અને કારણ કાર્યના નિયમોમાં ગોઠવીને આપણને બતાવે છે, જાણે આપણે ખાસ ચશ્મા પહેર્યા હોય અને એનાથી જ દુનિયા દેખાતી હોય.
એટલે આ બધું મારા મગજમાં જ છે, જેમ કે કોઈ ફિલ્મ ચાલી રહી હોય એમ.
આ તો થોડું ડરાવનું પણ લાગે. તો પછી સાચી વાસ્તવિકતા ક્યાં છે? પડદા પાછળ શું છે?
એ જ મુદ્દો છે. એ જ બીજું. અને શોપનહોવરના મતે વધારે મૂળભૂત પાસું છે વિલ, એટલે કે ઈચ્છા. શોપનહોવર કહે છે કે આ દેખાતી દુનિયાની પાછળ જે અસલી શક્તિ છે એ આ વિલ છે, પણ આ કોઈ સમજૂ તર્કવાળી શક્તિ નથી, ભગવાન જેવી નહીં.
તો કેવી છે?
એ તો એક આંધળી, અતૃપ્ત, સતત તરફડતી, આમ તેમ ભટકતી ઉર્જા જેવી છે, જેનો કોઈ અંતિમ ધ્યેય નથી, બસ ચાલ્યા કરે છે,
જેમ ગુરુત્વાકર્ષણ ખેંચે છે, જેમ છોડ ઉગે છે, જેમ આપણા મનમાં સતત ઈચ્છાઓ જાગ્યા કરે છે, આ બધું જ પેલી મૂળભૂત એક જ વિલના જુદા જુદા રૂપો છે.
અને તમે કહ્યું એમ, આ વિલ જ આપણા બધા દુઃખનું કારણ છે.
બરાબર. કારણ કે એ ક્યારેય પૂરી રીતે સંતુષ્ટ થતી જ નથી. એ આંધળી છે, અતાર્કિક છે. એટલે જીવન શું છે? કાં તો કોઈ ઈચ્છા પૂરી કરવા માટેની મથામણ અને પીડા, અથવા ઈચ્છા પૂરી થયા પછી જે ખાલીપો આવે એ કંટાળો. આ બે છેડા વચ્ચે જીવન ઝોલાખાયા કરે છે. પુસ્તક પહેલાં તો આ રોગનું નિદાન કરે છે અને પછી આ જીવવાની ઈચ્છામાંથી મુક્તિનો માર્ગ બતાવવાનો પ્રયત્ન કરે છે.
ચલો અને થોડું વધુ વિગતે સમજીએ. પુસ્તકના મુખ્ય ભાગો તરફ જઈએ. તમે કહ્યું એમ ચાર ભાગ છે અને એ પેલા બે મુખ્ય વિચારો, વિલ અને રિપ્રેઝન્ટેશનની આસપાસ જ ફરે છે. પહેલો ભાગ, પુસ્તક એક, વિશ્વ પ્રતિનિધિત્વ તરીકે. અહીં શરૂઆત જ પેલી ધમાકેદાર લાઇનથી થાય છે, વિશ્વ મારું પ્રતિનિધિત્વ છે.
હા, ધી વેલ્થિસ્ટ માઇન ઓફ ફોર્સ્ટાલુંગ.
અહીં એ સમજાવે છે કે આપણે જે કંઈ જાણીએ છીએ એ આપણા મગજે પ્રોસેસ કરેલી માહિતી છે. આપણું મગજ સમય, સ્થળ અને કારણ કાર્યના નિયમોનું એક માળખું વાપરે છે, જેને શોપનહોવર પર્યાપ્ત કારણનો સિદ્ધાંત કહે છે. આપણે વસ્તુઓને એમનેમ નથી જાણતા, પણ આ માળખા દ્વારા જાણીએ છીએ. આપણું રોજિંદુ જીવન, વિજ્ઞાન, બધું આના પર જ ચાલે છે.
બરાબર. પણ આ સાંભળીને તરત જ સવાલ થાય કે જો આ બધું ખાલી પ્રતિનિધિત્વ જ છે, મારા મનની જ રજૂઆત છે, તો પછી અસલી વસ્તુ શું છે? પડદા પાછળ શું છે? એનો જવાબ આવે છે પુસ્તક બે, વિશ્વ ઈચ્છા તરીકે. અહીં શોપનહોવર બહુ રસપ્રદ દલીલ કરે છે.
શું દલીલ છે?
એ પૂછે છે કે આપણે પેલી મૂળ વાસ્તવિકતા, નૌમેના, ને કેવી રીતે જાણી શકીએ? અને જવાબ આપે છે, આપણા પોતાના શરીર દ્વારા.
આપણા શરીરનું આપણને બેવડું જ્ઞાન છે.
બેવડું જ્ઞાન એ કેવી રીતે? જુઓ, આપણે શરીરને બહારથી એક પદાર્થ તરીકે જોઈ શકીએ છીએ, બીજા પદાર્થો જેવું જ. એ થયું પ્રતિનિધિત્વ. પણ સાથે સાથે આપણે શરીરને અંદરથી પણ અનુભવીએ છીએ. આપણી ઈચ્છાઓ, આપણી ભૂખ, તરસ, આપણો થાક, આપણો પ્રયત્ન, આ બધો સીધો આંતરિક અનુભવ છે. અને આ આંતરિક અનુભવ જ પેલી મૂળભૂત શક્તિ એટલે કે વિલનો સીધો અનુભવ છે.
ઓહ, એટલે મારા શરીરની અંદર જે ચાલી રહ્યું છે એ જ પેલી વિલ છે?
હા, એ જેની ચાવી છે. અને પછી શોપનહોવર એક મોટો કૂદકો મારે છે. જો મારા પોતાના અસ્તિત્વના મૂળમાં આ વિલ છે, જે આંધળી છે, અતાર્કિક છે, તો પછી કદાચ આખા બ્રહ્માંડના દરેક વસ્તુના મૂળમાં પણ એ જ એક વિલ હશે, એક જ અવિભાજિત સતત સંઘર્ષ કરતી શક્તિ.
એટલે પથ્થરથી માંડીને માણસ સુધી બધામાં એ જ વિલ.
હા, એ જ વિલ જુદા જુદા સ્તરે, જુદા જુદા રૂપે પ્રગટ થાય છે, જેને એ વિલનું વસ્તુનિષ્ઠકરણ કહે છે. ભૌતિક બળો જેમ કે ગુરુત્વાકર્ષણ, રાસાયણિક પ્રતિક્રિયાઓ, છોડનું ઉગવું, પ્રાણીઓની વૃત્તિઓ અને છેવટે માણસની સભાન ઇચ્છાઓ અને ક્રિયાઓ, આ બધું એ એક જ મૂળ વિલના અલગ અલગ દેખાવા છે. આ શોપનહોવરની તત્વમીમાંસાનો હાર્દ્ય છે અને આ જ સમજણ દુઃખની સમજ માટે પાયો નાખે છે.
આ ખરેખર ઊંડો વિચાર છે, થોડો પચાવવો પડે એવો. હવે આગળ વધીએ પુસ્તક ત્રણ, વિશ્વ પ્રતિનિધિત્વ તરીકે બીજું પાસું. અહીં શોપનહોવર ફરી પ્રતિનિધિત્વની વાત કરે છે, પણ જુદા એંગલથી. પુસ્તક એકમાં પ્રતિનિધિત્વ કારણ કાર્યના નિયમો અને આપણી જરૂરિયાતો સાથે જોડાયેલું હતું. અહીં એ પૂછે છે કે શું આપણે દુનિયાને આ બધા બંધનોથી મુક્ત થઈને જોઈ શકીએ? શું કોઈ એવી રીત છે?
અને શોપનહોવર કહે છે, હા છે, એ રીત છે સૌંદર્યલક્ષી ચિંતન, એટલે કે કલાનો અનુભવ.
કલાનો અનુભવ કેવી રીતે?
જ્યારે આપણે કોઈ મહાન કલાકૃતિ, ધારો કે કોઈ સુંદર ચિત્ર, કે પછી કુદરતી દ્રશ્ય જેમ કે સૂર્યાસ્ત જોવામાં તદ્દન ડૂબી જઈએ છીએ, ત્યારે શું થાય છે? ક્ષણભર માટે આપણે આપણી જાતને, આપણી ચિંતાઓને, આપણી ઈચ્છાઓને ભૂલી જઈએ છીએ. હું, મારું, મને જોઈએ છે, આ બધું ગાયબ થઈ જાય છે.
હા, એવું તો થાય છે ક્યારેક.
એ ક્ષણે આપણે શું બનીએ છીએ? આપણે ફક્ત શુદ્ધ ઈચ્છારહિત જ્ઞાનના વિષય બની જઈએ છીએ. આપણે વસ્તુને એની જરૂરિયાત માટે નહીં, પણ એના પોતાનામાં જે સાર્વત્રિક કાલાતીત સ્વરૂપ છે, જેને શોપનહોવર
પ્લેટોના આધારે પ્લેટોનિક આઈડિયા કહે છે, દાખલા તરીકે માનવતાનો વિચાર કે સુંદરતાનો વિચાર.
અચ્છા, એટલે જ્યારે આપણે કહીએ કે વાહ શું સુંદર ફૂલ છે, ત્યારે આપણે ખરેખર એ ફૂલમાં રહેલા સુંદરતાના આઈડિયાને અનુભવીએ છીએ અને એ વખતે આપણી ઈચ્છાઓ શાંત હોય છે.
બરાબર. અને આ અનુભવ પેલી સતત દોડાવતી વિલના ત્રાસમાંથી ક્ષણિક પણ ખૂબ જ આનંદદાયક મુક્તિ આપે છે. એટલે જ કલાનું આટલું મહત્ત્વ છે. શોપનહાવર તો કલાઓની એક શ્રેણી પણ બનાવે છે જેમાં સ્થાપત્યથી શરૂ કરીને છેક સંગીત સુધી જાય છે, અને સંગીતને તો એ સર્વોચ્ચ કલા ગણે છે.
સંગીતને સર્વોચ્ચ શા માટે?
કારણ કે બીજી કલાઓ પેલા આઈડિયાઝનું પ્રતિનિધિત્વ કરે છે, પણ સંગીત એ કોઈ આઈડિયાને બાયપાસ કરીને સીધું જ પેલી મૂળભૂત વિલનું જ પ્રતિબિંબ પાડે છે. વિલના જે ભાવો છે, સંઘર્ષ, પીડા, ક્ષણિક આનંદ, ઉદાસી, એને સંગીત સીધું જ વ્યક્ત કરે છે. એટલે જ સંગીતની અસર આપણા પર સૌથી ઊંડી અને શક્તિશાળી હોય છે. અને હવે છેલ્લો અને કદાચ સૌથી પડકારજનક ભાગ, પુસ્તક 4, વિશ્વ ઈચ્છા તરીકે, બીજું પાસું, જીવવાની ઈચ્છાની પુષ્ટિ અને તેનો ઇનકાર. આ ભાગ નૈતિકતા અને મુક્તિની ફિલોસોફી પર કેન્દ્રિત છે. શોપનહાવરની મૂળ દલીલ યાદ કરીએ, જીવન વિલનું પ્રગટીકરણ છે અને વિલ અતૃપ્ત છે, તેથી જીવન અનિવાર્યપણે દુઃખદ જ છે. પેલું વાક્ય,
હા, જીવન પીડા અને કંટાળા વચ્ચે ઝૂલતા લોલક જેવું છે, આ સાંભળીને જ થોડી નિરાશા આવે.
બરાબર. સુખ તો એમના મતે ફક્ત પીડા કે ઈચ્છાની ક્ષણિક ગેરહાજરી છે, બીજું કંઈ નહીં. તો પછી શું? પહેલાં એ જીવવાની ઈચ્છાની પુષ્ટિની વાત કરે છે, એટલે કે આપણી જે સ્વાભાવિક સ્થિતિ છે, અહંકાર, સ્વાર્થ, પોતાની ઈચ્છાઓ પૂરી કરવામાં જ રચ્યા પચ્યા રહેવું,
જે આપણે બધા મોટે ભાગે કરતા હોઈએ છીએ.
હા,
પણ પછી એ સાચી નૈતિકતાની વાત કરે છે અને એનો આધાર છે કરુણા. જર્મનમાં મિટલાઇટ. કરુણા એટલે શું? એ ખાલી દયા નથી, એ એક ઊંડી તત્વમીમાંસાકીય સમજ છે. એ સમજ કે આપણે ભરે દેખીતા રીતે અલગ અલગ વ્યક્તિઓ લાગીએ, પણ આ ભેદભાવ તો ખાલી પ્રતિનિધિત્વની દુનિયાનો ભ્રમ છે. એને પ્રિન્સિપિયમ ઇન્ડિવિડ્યુએશનિસ કહે છે. મૂળભૂત સ્તરે આપણે બધા એક જ પીડાતા વિલની અભિવ્યક્તિઓ છીએ.
ઓહો, એટલે જ્યારે હું બીજાનું દુઃખ જોઉં છું અને મને દુઃખ થાય છે, ત્યારે હું ખરેખર મારા પોતાના જ એક ભાગનું દુઃખ અનુભવું છું.
બરાબર. એ જ કરુણાનો તત્વમીમાંસાકીય આધાર છે. એ હું અને તું વચ્ચેની દિવાલને તોડી નાખે છે. પણ આ કરુણા એ માત્ર શરૂઆત છે. અંતિમ મુક્તિ શોપનહાવરના મતે તો જીવવાની ઈચ્છાના ઇનકારમાં રહેલી છે. જીવવાની ઈચ્છાનો ઇનકાર એટલે શું? આત્મહત્યા?
ના, બિલકુલ નહીં. શોપનહાવર આત્મહત્યાને તો વિલની પુષ્ટિનું જ એક આત્યંતિક કાર્ય માને છે. ઇનકારનો અર્થ છે જીવન પ્રત્યેની, ઈચ્છાઓ પ્રત્યેની જે આંધળી પકડ છે તેને સભાનપણે છોડી દેવી. ઊંડા દુઃખ અને સમજણ દ્વારા વ્યક્તિ એ સ્થિતિએ પહોંચે છે જ્યાં તે પોતાની અંદરની જીવનશક્તિની વિરુદ્ધ જાય છે. આમાં ત્યાગ, સંયમ, બ્રહ્મચર્ય, બધી જ ઈચ્છાઓનો સ્વૈચ્છિક ત્યાગ સામેલ છે.
આ તો બહુ અઘરું લાગે છે, લગભગ સાધુ સંન્યાસી જેવું જીવન.
હા, એ માર્ગ આત્યંતિક છે, પણ શોપનહાવર કહે છે કે આ જ સ્થિતિ છે જે બૌદ્ધ નિર્વાણ જેવી પરમ શાંતિ તરફ દોરી જાય છે, જ્યાં વિલ સંપૂર્ણપણે શાંત થઈ જાય છે.
વાહ, ખરેખર આખી વાત બહુ ઊંડાણવાળી છે. જો આપણે આમાંથી મુખ્ય સંદેશાઓ કે થીમ્સ તારવવા હોય તો શું કહી શકાય? મને લાગે છે પહેલું અને સૌથી મુખ્ય તો પેલો ઈચ્છા અને પ્રતિનિધિત્વનો દ્વૈતવાદ જ છે, કે વાસ્તવિકતાના આ બે પાસા છે, જે દેખાય છે પ્રતિનિધિત્વ અને જે ચલાવે છે ઈચ્છા. આ સમજવું બહુ જ મહત્વનું છે.
સાચી વાત. અને બીજો બહુ મોટો મુદ્દો છે બુદ્ધિ કરતા ઈચ્છાનું પ્રાધાન્ય. આપણે ભલે પોતાને બુદ્ધિશાળી, તર્કબદ્ધ પ્રાણી માનતા હોઈએ, પણ શોપનહાવર કહે છે કે ના ભાઈ, તમારી બુદ્ધિ તો મોટા ભાગે તમારી આંધળી અતાર્કિક ઈચ્છાની ગુલામ છે. એ તો ખાલી ઈચ્છા જે કહે એના રસ્તા શોધી આપે છે. આ વાત પાછળથી ફ્રોઇડના અચેતન મનના વિચારો સાથે ઘણી મળતી આવે છે.
જાણે વકીલ જેવી છે બુદ્ધિ. ક્લાયન્ટ ઈચ્છા જે કેસ લાવે એ લડી લે છે. ત્રીજું જે થોડું અઘરું છે સ્વીકારવું, તે છે દુઃખની સર્વવ્યાપકતા. શોપનહાવરના મતે દુઃખ એ જીવનમાં આવતું કોઈ એક્સિડન્ટ નથી, પણ જીવનનું અસ્તિત્વનું અનિવાર્ય લક્ષણ છે, કારણ પેલી વિલનો અતૃપ્ત સ્વભાવ.
હા, આ એમનો તત્વમીમાંસાકીય નિરાશાવાદ છે. પણ એની સામે જ ચોથો મુદ્દો આવે છે, કલા મુક્તિના ક્ષણિક સ્વરૂપ તરીકે. પેલી વિલની પકડમાંથી છૂટવા માટે કલા, ખાસ કરીને સંગીત, એક રસ્તો બતાવે છે. સૌંદર્યનો અનુભવ આપણને ક્ષણભર માટે આપણી સ્વાર્થી ઈચ્છાઓથી ઉપર ઉઠાવે છે.
અને પાંચમું, પેલી કરુણા પર આધારિત નીતિશાસ્ત્ર. સાચી મોરાલિટી કોઈ નિયમો કે કાયદાઓમાંથી નથી આવતી, પણ પેલી ઊંડી સમજમાંથી આવે છે કે હું અને બીજા વચ્ચેનો ભેદ ભ્રામક છે, માયા. જ્યારે આપણે બીજાના દુઃખને પોતાના દુઃખ તરીકે અનુભવીએ છીએ, ત્યારે સાચી કરુણા જન્મે છે.
અને છેલ્લે એ પણ નોંધવું રહ્યું કે પૂર્વીય વિચારનો કેટલો ઊંડો પ્રભાવ છે એમના પર. હિન્દુ અને બૌદ્ધ દર્શનના વિચારો જેમ કે માયા, સંસાર, કર્મ, નિર્વાણ, આ બધા સાથે એમના વિચારોનો સીધો સંબંધ દેખાય છે. એમણે પોતે પણ આ પરંપરાઓને પોતાના તારણોની પુષ્ટિ તરીકે જોઈ હતી.
હા, અને સાતમો મુદ્દો કદાચ પેલો ઇનકાર અને ત્યાગ દ્વારા મુક્તિનો કહી શકાય, કે સાચી અને કાયમી શાંતિ, જીવન ટકાવી રાખનારી શક્તિ, વિલ ની વિરુદ્ધ જવા કી એનો ત્યાગ કરવાથી મળે છે.
આ પુસ્તકમાં ખરેખર એવા ઘણા વાક્યો છે જે ચોટદાર છે અને લાંબો સમય યાદ રહી જાય એવા છે.
હા, પેલું જ વાક્ય પુસ્તક ખોલતાની સાથે જ, વિશ્વ મારું પ્રતિનિધિત્વ છે.
ધી વર્લ્ડ ઇઝ માઇન ફોર સ્ટેલોંગ.
આ સીધું જ આપણને વિચારતા કરી દે છે કે આપણે જેને વાસ્તવિકતા કહીએ છીએ એ કેટલી હદે આપણા પોતાના મનની જ ઉપજ છે.
અને બીજું જે કદાચ સૌથી વધુ કોટ થાય છે, જીવન પીડા અને કંટાળા વચ્ચે લોલકની જેમ પાછળ અને આગળ ઝૂલે છે. આ વાક્ય શોપનહાવરના નિરાશાવાદ અને દુઃખના સિદ્ધાંતનો આખો સાર કહી દે છે. પીડા એટલે ઈચ્છાની અતૃપ્તિ અને કંટાળો એટલે ઈચ્છા સંતોષાયા પછીનો ખાલીપો. સુખ ક્યાં? એ તો બસ આ બેની વચ્ચેની ક્ષણિક રાહત.
મને પેલું સંગીત વિશેનું કોટ બહુ ગમ્યું હતું, ફરી યાદ કરાવશો?
હા, એ લાંગુ છે પણ સારે છે કે સંગીત એ સમગ્ર ઈચ્છાનું એટલું જ સીધું વસ્તુનિષ્ઠીકરણ અને નકલ છે જેટલું વિશ્વ પોતે છે. સંગીત અન્ય કલાઓ જેવું નથી જે વિચારોની નકલ છે, પરંતુ તે ઈચ્છાની જ નકલ છે. આથી સંગીતની અસર અન્ય કલાઓ કરતાં વધુ શક્તિશાળી અને ભેદક છે. ટૂંકમાં, સંગીત સીધું જ વિલના આંતરિક સ્વભાવને, એના સંઘર્ષ, એની પીડા, એના આનંદને વ્યક્ત કરે છે.
વાહ, એટલે જ સંગીત આપણને આટલું હલાવી નાખે છે.
અરે, પેલું કરુણાવાળું વાક્ય પણ બહુ ધારદાર છે. ત્રાસ આપનાર અને પીડિત એક જ છે. ભૂતપૂર્વ ભૂલથી માને છે કે તે દુઃખમાં ભાગીદાર નથી, બાદમાં ભૂલથી માને છે કે તે અપરાધમાં ભાગીદાર નથી. આ સીધું જ પેલા હુંપણાના ભ્રમ પર પ્રહાર કરે છે. મૂળભૂત રીતે આપણે બધા એક જ છીએ, એક જ વિલના અલગ અલગ પાસા. આ સમજ ખરેખર નૈતિકતાને નવો અર્થ આપે છે.
આ બધી વાતો બહુ રસપ્રદ છે, પણ શું આનો કોઈ એમ કે રોજિંદા જીવનમાં આપણા જેવા સામાન્ય માણસો માટે કોઈ ઉપયોગ ખરો? આટલી બધી ફિલોસોફીનું શું કરવું?
અરે, બિલકુલ ઉપયોગ છે. મને લાગે છે કે સૌથી પહેલો ફાયદો તો એ છે કે આપણને આપણી પોતાની પ્રેરણાઓ અને ઈચ્છાઓને વધુ સારી રીતે સમજવામાં મદદ મળે છે. આપણે કેમ વારંવાર અતાર્કિક નિર્ણયો લઈએ છીએ, કેમ એવી વસ્તુઓ પાછળ ગાંડા થઈએ છીએ જે આપણને લાંબા ગાળે સુખ નથી આપતી. શોપનહાવરની વિલની વાત આપણને આપણી અંદર ચાલતી આ અંધદોડ પ્રત્યે વધુ જાગૃત કરી શકે છે.
હા, એ સાચું. ક્યારેક ખબર હોય કે આ કરવાથી ફાયદો નથી, તો એ મન માનતું નથી.
બરાબર. આ સમજ આપણને થોડી નમ્રતા આપે છે કે ભાઈ, હું કંઈ બહુ તર્કબદ્ધ નથી. બીજું, પેલી હેડોનિક ટ્રેડમિલવાળી વાત, આજના જમાનામાં આ બહુ દેખાય છે. આપણે એક લક્ષ્ય પામીએ, થોડો આનંદ મળે, પણ તરત જ એ આનંદ ઓસરી જાય અને નવી ઈચ્છા જાગી જાય. સતત દોડતા જ રહીએ છીએ. શોપનહાવર જાણે આ જ વાત કહી રહ્યા હતા. આ સમજ આપણને કદાચ થોડું રોકાઈને વિચારવા પ્રેરે કે ખરેખર સુખ ક્યાં છે? શું સતત કંઈક મેળવવામાં જ છે?
સાચી વાત. કદાચ થોડા સંતોષી બનવામાં મદદ મળે. બીજું,
ત્રીજું, કલા અને પ્રકૃતિની જે હીલિંગ પાવર છે એને સમજવામાં મદદ મળે. શા માટે સારું સંગીત સાંભળીને, કોઈ સુંદર પેઇન્ટિંગ જોઈને કે પછી ખાલી બગીચામાં બેસીને આપણને સારું લાગે છે? કારણ કે એ ક્ષણોમાં આપણી વિલ,
આપણી ઈચ્છાઓ, આપણો અહંકાર બધું શાંત થઈ જાય છે. આપણે એ ચિંતાઓના બોજમાંથી ક્ષણભર માટે મુક્ત થઈ જઈએ છીએ. આપણે સભાનપણે આનો ઉપયોગ આપણી માનસિક શાંતિ માટે કરી શકીએ.
એટલે સ્ટ્રેસ લાગે ત્યારે મ્યુઝિક સાંભળવું એ શોપેનહોવરિયન થેરેપી થઈ. અને પેલી કરુણાની વાત.
હા, ચોથું, સાચી કરુણા કેળવવામાં મદદ મળે. જ્યારે આપણે કોઈને ગુસ્સો કરતા, લાલચ કરતા કે ઈર્ષા કરતા જોઈએ, ત્યારે તરત જજ કરવાને બદલે જો આપણે શોપનહોવરની દ્રષ્ટિએ વિચારીએ તો કદાચ એવું સમજાય કે એ વ્યક્તિ પણ પેલી આંધળી, પીડાતી વિલનો શિકાર છે જે આપણી અંદર પણ છે. આ વિચાર કદાચ આપણો ગુસ્સો ઘટાડી શકે અને બીજાઓ પ્રત્યે વધુ સહાનુભૂતિ જગાવી શકે.
બરાબર. અને પાંચમું, કદાચ શોપનહોવરનો નિરાશાવાદ પણ એક રીતે ઉપયોગી થઈ શકે. આજકાલ બધી બાજુએ પોઝિટિવિટીનો અતિરેક છે, પણ જીવનમાં દુઃખ, નિષ્ફળતા, સંઘર્ષ આવે જ છે. એ જીવનનો ભાગ છે. આ સ્વીકારી લેવાથી કદાચ આપણે વધુ મજબૂત બની શકીએ, નિષ્ફળતા માટે વધુ તૈયાર રહી શકીએ, અને સુખ પાછળ ભાગવાને બદલે જીવનના પડકારોને સહન કરવામાં પણ અર્થ શોધી શકીએ.
અંતે, જો મારે કહેવું હોય કે આ પુસ્તકમાંથી શું શીખવા મળ્યું, તો મારા માટે સૌથી મોટી વાત એ છે કે વાસ્તવિકતા અને આપણી ચેતના જેટલી સીધી સાદી લાગે છે એટલી છે નહીં. પેલી અચેતન વિલનો વિચાર કે એ જ આપણને ચલાવે છે, એ ખરેખર હચમચાવી નાખે એવો છે અને નમ્ર પણ બનાવે છે.
અને મારા માટે બે મુખ્ય બધું. એક તો પેલો કલા અને સૌંદર્ય દ્વારા મળતી ક્ષણિક મુક્તિનો વિચાર. જીવન ભલે ગમે તેટલું દુઃખદાયક લાગે, પણ આવી ક્ષણો છે જેમાં આપણે એનાથી ઉપર ઉઠી શકીએ છીએ. અને બીજું, કરુણાનો વિચાર, કે બીજાના દુઃખને સમજવું અને એમાં ભાગીદાર થવું એ માત્ર લાગણીનો વિષય નથી, પણ એક ઊંડી તત્વમીમાંસાકીય સમજ છે. શોપનહોવર ભલે ખૂબ નિરાશાવાદી ચિત્ર રજૂ કરે, પણ એમની ફિલોસોફીમાં જ ક્યાંક ને ક્યાંક શાંતિ અને મુક્તિનો માર્ગ પણ દેખાય છે, ભલે એ માર્ગ કઠિન હોય. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.